તારીખ 11/11/1992 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 624-627 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 237.
તમારે ગુમડું છે જીવને, બીજું કઈ નથી. હા, સમય સમય નિરંતર વેદાય છે એમ જ છે. હા, દેહાધ્યાસને કારણે. દેહાધ્યાસ ભિન્ન પડી જાય તો પ્રશ્ન જ ક્યાં છે? દેહાધ્યાસ હોય તો ભિન્ન પડી જાય, ભિન્ન પડી જાય તો જ્ઞાની ને તો પ્રશ્ન જ નથી. એને તો દેહ ખાલી પાડોશી છે, દેહ ના પાડોશી થઈ ગયા એ તો શરીર ના. નંબર લખવા છે, નંબર હું તમને લખાવી દઈશ. મારા ગ્રંથમાં લેખા છે, મારા ગ્રંથમાંથી એકવાર કોપી કરી લીધો, કરી લીધો કરે છે, લખાવી દઈશ, યાદી કરેલી છે. સમ્યક દ્રષ્ટિ કી રાગ કે પ્રતિ પીઠ હૈ લેકિન મુખ નહીં, પરિણામ ની દિશા બદલાવી બતાવી છે એમ કહીને. સમ્યક દ્રષ્ટિ ના પરિણામો છે એ રાગ થી પાછા વળી ગયા છે. જેમ માણસ કોઈ પાછો વળી જાય તો એને પીઠ દેખાય, એનું મોઢું ન દેખાય, એને પીઠ દેખાય. એમ સમ્યક દ્રષ્ટિ ના પરિણામ રાગ થી પાછા વળી ગયા છે. સમ્યક દ્રષ્ટિ રાગ ની પીઠ જોવે છે, મોઢું નથી જોતા. શું સમ્યક દ્રષ્ટિ કી રાગ કે પ્રતિ પીઠે, અથવા પોતે ફરી ગયા છે રાગ, રાગ ની જગ્યાએ છે, પોતે ફરી ગયા છે, મોઢું ફેરવી લીધું છે. મેં તો સદા અંતર્મુખ હું, મેરા વિકલ્પ કે સાથ ભી સંબંધ નહીં હૈ તો દૂસરો કી તો ક્યાં બાત હૈ. હું તો સદા અંતર્મુખ છું, અંતો તત્વ સ્વરૂપ છે ને, પોતે તો અંતર તત્વ સ્વરૂપ છે, એટલે હું તો સદાય અંતર્મુખ જ છું. એટલે મને જોવા માટે પણ મારે અંતર્મુખ થવું પડે, એવો અંતર તત્વ સ્વરૂપ છું. કે મારા દર્શન કરવા હોય, મને જોવા હોય તો મારે અંતર્મુખ થવું પડે. શું ગુરુદેવ દ્રષ્ટાંત આપતા હતા, કોઈ માણસ ઘોડે માર છે જંગલમાં, મારતે ઘોડે જાય છે, તરસ લાગી, અને ઘોડો છે એટલે સ્પીડમાં પાણીને ગોતે છે, ક્યાંય પાણીનું જળાશય છે, એમાં એક કૂવો, કૂવા બાજુથી ઘોડો પસાર થયો એટલે એને ઘોડાને ઊભો રાખી દીધો, હાલતા ઘોડાને, દોડતા ઘોડાને ઊભો રાખી દીધો. હવે એ કૂવાનું પાણી એને પીવું હોય તો ઘોડા પર બેઠા બેઠા કેવી રીતે પીએ? તો ઘોડો તો ઊભો રાખ્યો, ઘોડાથી હેઠો ઉતર્યો, વાંકા વળીને જોયું કે કૂવામાં પાણી છે કે ખાલી છે, પાણી જોયું તો પીવાનું મળે. ત્યાં સુધી એને કઈ હાલતે મારતે ઘોડે કઈ એને પાણી દેખાય નહીં. એમ આ જે વિકલ્પ ના મારતા ઘોડા ઉપર છે, ચંચળ છે ને, વિકલ્પ સ્પીડમાં છે. હવે આત્માના દર્શન કરવા હોય તો વિકલ્પ હેઠા ઉતરીને અંતર્મુખ થવું પડે, ત્યારે એને ભગવાન આત્માના દર્શન થાય એવું છે. મેં તો સદા અંતર્મુખ હું, મેરા વિકલ્પ કે સાથ ભી સંબંધ નહીં હૈ, વિકલ્પ ની સાથે મારો કોઈ સંબંધ નથી તો દૂસરો કી તો ક્યાં બાત હૈ. તો પછી હવે વિકલ્પ આજે એનો ગણાય એવો વિકલ્પ, પોતાનો એ જીવનો આ વિકલ્પ છે, આ આત્માનો વિકલ્પ છે એમ કહેવાય. એ વિકલ્પ સાથે જો સંબંધ નથી, બીજાની સાથે ક્યાં મારે સંબંધ રહ્યો? પછી વિકલ્પ ના વિષય સાથે શું સંબંધ? વિકલ્પ સાથે સંબંધ નથી તો વિકલ્પ ના વિષય સાથે કોઈ સંબંધ નથી, એની વાત શું કરવી? આત્મા એની જ વૈભવ હે, અને મારો વૈભવ એટલો છે કે મારે કોઈની સાથે સંબંધ ની પણ જરૂરિયાત નથી. જરૂરત નથી કે કોઈનો સંબંધ હોય તો ઠીક રહીએ, નહીં તો ઠીક ન રહીએ. મારામાં જ મારો ગુણ વૈભવ અનંતા ગુણોનો છે. બીજી બેન શ્રીલે છે કે આમ જોયે તો બીજાથી ભિન્ન છે એટલે તું એકલો છો, પણ તને એકલો એકલો ગમતું ન હોય તો તારા અનંત ગુણોથી તું અનંત ગુણોની વસ્તીના મોટા નગરમાં રહે છે એમ લેને. જેમ શહેરમાં ઘણી વસ્તી ઘણી હોય અને માણસને શહેરમાં રહેવું ગમે તો તું તારા અનંત ગુણોના ની વસ્તીવાળા આત્માના નગરમાં બિરાજમાન તું છો, પછી તને શું વાંધો છે? કોઈની જરૂરત બીજાની તને જરૂરત નથી. હું તો ધ્રુવ અંતર્મુખ છું, મારે તો મુખ ફેરવું ફેરવું નથી, તો પર્યાય ને ફેરવું છે મુખ, તો મારે ફેરવવાનો પ્રશ્ન રહે. હું ભણું એ પર્યાયમાં સ્થાપતા જ નથી, પર્યાયમાં હું પણ લેતા જ નથી. દ્રષ્ટિ પ્રધાન માત્ર છે ને, એટલે એટલે મેં અવતરણ ચિહ્ન એટલા માટે કર્યું છે, મેં ઉપર અવતરણ ચિહ્ન કર્યું છે ને એ એટલા માટે કર્યું છે કે હું અંતર્મુખ છું એટલે અંતર્મુખ પર્યાય વાળો છું એમ નથી લીધું. હું સ્વરૂપે જ અંતર્મુખ છું, મારો જે સ્વભાવ છે. દાખલા તરીકે પર્યાય અંતર્મુખ થઈ ત્યારે આપણે એમ કહ્યું કે આ હવે સ્વાભાવિક પર્યાય છે, તો એનો અર્થ કે સ્વભાવ જ અંતર્મુખ છે. જો અંતર્મુખ ભાવે પર્યાય થઈ તો એને સ્વભાવ પર્યાય કહી, તો સ્વભાવ એવો છે એમ નક્કી થયો. માટે આત્મા સ્વયં અંતર્મુખ છે, તો કે એને મુખ ફેરવવાનો પ્રશ્ન નથી. પણ જેમ શુદ્ધ અશુદ્ધ પર્યાય ધર્મ છે, પણ આત્માને શુદ્ધ કહીએ કેમ કે શુદ્ધ પર્યાય સદ્રશ સ્વભાવ છે, માટે આત્માને શુદ્ધ કહીએ. એવી રીતે બહિર્મુખ અંતર્મુખ થવું ત્રિકાવ્યને નથી, પણ અંતર્મુખ જે પરિણમન છે સદ્રશ સ્વભાવ છે, માટે આ સ્વરૂપ પણ અંતર્મુખ છે એમ કહેવાય છે. એ રીતે શુદ્ધ પર્યાયના બધા વિશેષણો, સ્વભાવ પર્યાયના બધા વિશેષણો ત્રિકાળીને લાગુ પડે છે. એક વિશેષણ જેટલો નથી, એવી તો અનંત વિશેષતાઓથી વિશિષ્ટ આત્મદ્રવ્ય છે એમ છે ખરેખર તો. એવી અનંત વિશિષ્ટ વિશિષ્ટતાઓથી વિશિષ્ટ એવું આત્મદ્રવ્ય છે, એટલે એનો વૈભવ ઘણો છે. આત્માનો વૈભવ ઘણો વૈભવ છે, એટલો બધો વૈભવ છે કે જગતમાં જાણે એની પાસે બીજો કોઈ વૈભવને નામ આપી શકાય નહીં એવી બધી પરિસ્થિતિ છે. એમ કોઈ એમ કે દેવલોકમાં ઇન્દ્રો ને દેવી વૈભવ છે, તો કે નહીં, દેવી વૈભવ નથી, આત્મા પાસે એનો વૈભવ નથી. અને ગુરુદેવ તો રીતસર ઉપમા દેતા હતા, શું કે ઇન્દ્રને એનો વૈભવ કેવો લાગે છે કે હડેલા મીંદડાના મડદા જેવો લાગે છે. મીંદડું મરી ગયું અને હડી ગયું હોય કેવું લાગે? ઘૃણાસ્પદ લાગે. એમ એને વૈભવ ઘૃણાસ્પદ લાગે છે. કેમ? કે એના ઉપર લક્ષ કે ઉપયોગ જાય તો એને આકુલતા થાય છે, દુઃખનું નિમિત્ત બને છે. સુખનું નિમિત્ત નથી પણ દુઃખનું નિમિત્ત બને છે. માટે એને વૈભવ શું કહેવો? જે દુઃખનું નિમિત્ત થાય એને વૈભવ શું કહેવો? માટે વૈભવને યોગ્ય કોઈ જગતમાં પદાર્થ જ નથી. આત્માના વૈભવ પાસે તો વૈભવને યોગ્ય કોઈ જગતમાં પદાર્થ નથી. માટે તો લોકાલોક જણાય એમાં આખો દેવલોક નથી જણાતો, કેવળ જ્ઞાનમાં હે પ્રતિભાસતો નથી, ઉપયોગ કેમ ફરતો નથી કેવળ જ્ઞાનીનો? 13મે 14મે કે સિદ્ધાલયમાં ત્રણેયમાં ત્રણેય જગ્યાએ કે અંદરનો વૈભવ એટલો છે માટે ઉપયોગ ફરતો નથી. અનંત વૈભવ અંદરમાં એટલો છે કે બહારના દેવલોક બાજુ ઉપયોગ જાય નહીં એનો એમ છે. પછી 625 પરિણામ છે શૂન્ય હું એસા રૂચિપૂર્વક જોર આના ચાહીએ. હું પરિણામથી શૂન્ય છું એવું જોર રૂચિપૂર્વક આવવું જોઈએ. રૂચિપૂર્વક એ જોર આવવું જોઈએ. જોર આવવું જોઈએ એટલું ન લીધું, કેમ કે કૃત્રિમતાથી કોઈ જોર કરે એવી વાત નથી. અહીંયા રૂચિથી જોર આવવું જોઈએ. જ્ઞાનીને જ્ઞાનમાં પોતાનું સ્વરૂપ છે એટલે જોર આવે છે, પ્રત્યક્ષ છે માટે. અને હજી મુમુક્ષુને પ્રત્યક્ષ નથી થયું, પણ રુચિ પ્રત્યે છે એટલે રુચિ અન્યાયી વીર્ય કામ કરે છે. આમ બે ભૂમિકા છે એની, બાકીની ભૂમિકા લાગુ નથી પડતી. એક પૂર્વ ભૂમિકામાં રુચિ લાગુ પડે છે, અને જ્ઞાનીની ભૂમિકામાં પ્રત્યક્ષ છે એટલે જોર બળ ઉત્પન્ન થાય છે, પુરુષાર્થ ઉત્પન્ન થઈ જાય છે. બે જગ્યાએ આ રીતે વાત છે. એનું જોર જાય જ નહીં પરિણામ ઉપર. જેને સ્વભાવની રુચિ હોય એનું પરિણામ ઉપર જોર જાય નહીં. આના જેવું છે, આપણે છરી ને ચપ્પુ ને ધાર કાઢે છે કે નહીં સરાણ ઉપર, ભીંસ ક્યાં દે? સરાણ ઉપર જયારે શરીર ને છરી ને લઈ જાય ત્યારે ભીંસ દે. તપાસતી વખતે એટલી ભીંસ દે જ આંગળો કપાઈ જાય. સહેજ સ્પર્શ કરે કેટલો? તપાસતી વખતે ઉજેડો ન થાય અને આંગળા ને લીસોડો ન થાય એવી રીતે સહેજ તપાસી લે ધાર. આ પર્યાય એટલું સહેજ તપાસવામાં આવે, એટલું જ એનું સ્થાન છે. એથી વધારે એનું સ્થાન નથી સાધક ને મુમુક્ષુ ને, કે સહેજ જોવાઈ જાય. એ તો એનું જ્ઞાન એવું છે કે સહેજ જોવાઈ જાય છે, કેમ કે પર્યાયમાં જ્ઞાન છે ને. એ ત્રિકાવ્યમાં તો પર્યાય રૂપ જ્ઞાન નથી, ત્રિકાવ્યમાં તો શક્તિ રૂપ જ્ઞાન છે. એટલે પર્યાય સહેજ જોવાઈ જાય છે. સીધો ઉપયોગ મૂકે નહીં, ત્રાસી આંખે જોવાઈ જાય એવી રીતે. શું જોઉં છું? તમારી ભાઈ ને વજુભાઈ બાજુમાં બેઠા છે, મને ખબર છે. તમારી સામે જોવા છતાં આ ભાઈ બાજુમાં બેઠા છે, મને ખબર પડે છે. આમ જોઉં છું છતાં તે એમ જોઉં છું દ્રવ્ય બાજુ પર્યાય દેખાઈ જાય છે, કેમ કે જોનાર પોતે પર્યાય છે. એના ઉપર સીધો ઉપયોગ મૂકવાની જરૂર નથી તપાસવા માટે. એવી રીતે પર્યાય તપાસાઈ જાય છે, એવી રીતે ચાલે છે. જોવા જવું પડે નહીં, એ જોવાય જાય છે, દેખાય જાય છે, એવી વાત છે. જોવા જવું પડે તો આને છોડવો પડે, તો પછી ભગવાન આત્માને છોડી દેવો પડે ઉપયોગ નહીં. એવી તૈયારી નથી, એવી જરૂર પણ નથી, એવી કોઈ જરૂર નથી. મે પરિણામ સે શૂન્ય હું એસા જોર આના ચાહીએ, એવું જોર રૂચિથી મુમુક્ષુને આવવું જોઈએ. મુમુક્ષુ સાંભળતા હતા એટલે એવી રૂચિ આવવી જોઈએ, સ્વરૂપની એવી રૂચિ હોવી જોઈએ કે જેથી પરિણામથી શૂન્ય છો એમ એને જોર આવે. શું પરિણામની મહિમા આવે એમ નહીં, પરિણામથી શૂન્ય છો એમ આવે. હા, પછી તો જેવી રુચિ એવો જ વિકલ્પ આવે ને. પછી પૈસાની રુચિ હોય તો પૈસાના જ વિકલ્પો આવે, સ્વરૂપની રુચિ હોય તો સ્વરૂપના જ વિકલ્પો આવે. એમ કેમ લાવવા ન પડે? જેની જરૂરત હોય અને જરૂરત પૂર્વકની જેની રુચિ હોય એના વિકલ્પો લાવવા ન પડે, આવ્યા જ કરે. તો વિકલ્પ વાળી દશા હોય ત્યાં સુધી આવ્યા જ કરે. તો પચીસ છેડા હારે આવ્યા છે, દ્રવ્ય દ્રષ્ટિનો અને શ્રીમદજી ના પત્રો નો બેના છેડા હારે આવ્યા છે. આમ તો આવ્યા પછી પૂરું થઈ જશે. કાલ તો બંધ રહેશે, પંદી ચાલશે. હા, વિકલ્પ ઉપરથી જ્ઞાન તો જ્ઞાન કરે છે, વિકલ્પ ઉપરથી ને રુચિ ઉપરથી રુચિ નું જ્ઞાન થાય. વિકલ્પ તો પરાણે કોઈ કૃત્રિમતાથી કરે તો કઈ રુચિ થોડી ગણાય. કર્તૃત્વ ભાવે વિકલ્પ કરે કે મારે આત્માનું ચિંતન કરવું જોઈએ, મારે આત્માનું મનન કરવું જોઈએ, માટે હું આત્માનું ચિંતન ને મનન કરવા બેસી જાવ, તો એ કઈ રુચિનું લક્ષણ નથી. રુચિનું લક્ષણ એવું છે, રુચિનું લક્ષણ એવું છે કે હાલતા ચાલતા ખાતા પીતા ઉડતા બેસતા એ જ હાલે, એ રુચિનું લક્ષણ છે. રુચિને જોતા રુચિ સમજાય છે, માત્ર વિકલ્પને જોતા નહીં. પછી 626 કોઈ કોઈ સારા છે અને કોઈ કોઈ માં થોડુંક એમને ક્યારે લખ્યું છે ખ્યાલ નથી, પણ બધાની વચમાં લેવા જેવું નથી એવું કોકો છે. ભાઈ વાત સાથે ચર્ચા થઈ હતી, અભ્યંતર અવલોકન દિયો એમનું લખાણ છે, ઉપદેશ નોંધ નહીં તો એમનું લખાણ જ નથી. વ્યાખ્યાન સાર ને ઉપદેશ નોંધ તો અભ્યંતર અવલોકન એમનું લખાણ છે, પણ ક્યારે શું લખ્યું છે એ ખબર નથી. કોઈ કોઈ નોંધની અંદર એમણે સર્વજ્ઞ ઉપર છ દ્રવ્યો ઉપર શંકા ઉઠાવી છે, શંકા જ ઉઠાવી છે, સિદ્ધિ પ્રશ્ન ઉઠાવ્યા છે. મુમુક્ષુની વચ્ચે ચર્ચવા જેવો વિષય નથી, સામૂહિક રીતે ચર્ચવા જેવો વિષય નથી. પછી ચર્ચામાં લેવું હોય તો જુદી વાત છે, ચર્ચામાં લઈ લેશું, ચર્ચામાં લઈ લેશું, વાંચનમાં નહીં લઈએ પણ ચર્ચામાં લઈ લેશું. પછી એની ચર્ચામાં તો ઓમિટ કરવું હોય તો કરી શકાય, પછી તો એમના ઉપર શંકા પડી જાય. આપણા મુમુક્ષુમાં જરા એ પ્રકાર વધારે છે, જ્ઞાનીની ટીકા કરી લેવાનો છે તો સારું છે. એમાં કઈ તો વાંચી લેવું, એવું કઈ પૂછવા જેવું હોય તો પછી ચર્ચા કાઢજો, કોઈ પૂછવા જેવી વાત હોય તો જાહેરમાં સામૂહિક રીતે ન લઈએ તો વધારે સારું. સંકલનમાં તો શું છે કે એ લોકોને કૃપાળુ દેવ નો મહિમા જ એટલો બધો હતો કે એમના કોઈ પણ હસ્તાક્ષર ની ચીજ મળે એટલે છાપી નાખતા. સમાજની અંદર જયારે મૂકવું હોય ત્યારે એ પોતે પણ એવી રીતે નહોતા રાખતા, પોતે પણ અમુક વાત અમુકને જ વાંચવા આપીએ, અમુક વાત અમુકને ન વાંચવા આપીએ, એવું પ્રતિબંધ પોતે સેવતા હતા અને રાખતા હતા. પોતે ચાલ્યા ગયા પછી કોણ સૂચના આપે, મને તો બધું છાપ્યું છે, એમાં તો થોડી તકલીફ થાય. એમી થયું છે, એમી થયું છે, પણ હાથ નોંધ તો એમને ક્યારે લખી છે, કઈ કઈ નોંધ ક્યારે લખી છે એ કોઈ તારીખ નથી મળતી. એટલે બહુ શરૂઆતની ભૂમિકામાં એમને તર્કણા ચાલતી હોય ને વિચાર ચાલતો હોય ત્યારે પણ પોતાની નોંધમાં ટપકાવતા હોય, મને આવા પ્રશ્નો ઉગે છે. જ્ઞાન દશામાં તો બધું સમાધાન થઈ ગયું હોય, એ ડાયરી એમને એમ રહી ગઈ, રહી ગઈ, એ છપાઈ ગઈ, છપાઈ જાય છે. ન ખબર હોય એટલે તો છપાઈ જાય છે. પછી તો આપણે શું વિચાર્યું છે, એક તો અનુભવ પ્રકાશ લેવાનો વિચાર્યું છે, ચર્ચામાં અનુભવ પ્રકાશ લેવાનું વિચાર્યું છે. અને આ તો સમયસાર સળંગ ચાલે છે, પછી જે 3 દિવસ સમયસાર ચલાવીએ છીએ એના બદલે 6-6 દિવસ સમયસાર ચલાવશું. એમ કરશું, એ લગભગ બેનશ્રી ની સમ્યક જયંતિ લગભગ પ્રકાશન ત્યાં સુધીમાં કેટલું ચાલ્યું જાય છે, પછી કઈ ગોઠવું હશે તો બધું ગોઠવી લેશું. ચાર મહિનામાં તો પૂરું થાય એવું ગોઠવવું જ પડશે, તો ચાલે છે ને. ફાગણ વદ દશમ આવે છે, હજી 4 મહિના બાકી છે. કારતક વદ ગણીએ તો પાકા 4 મહિના બાકી છે, લગભગ 150 પાના આસપાસ છપાણું છે. 400 પાના નું પુસ્તક છે, 40% જેવું છપાણો છે, 35-40% જેવું છપાણો છે. બધમાં ખાડો પડી ગયો જરા પરિશ્રમના દિવસોમાં, બિરાજરી થઈ થોડીક અને એને ચૂંટણીનું કામ આવી ગયું. પ્રેસવાળાને ચૂંટણીનું કામ આવી જાય ત્યારે બધા પ્રેસવાળાને ડબલ ત્રબલ કામ મળી જાય છે, પૈસા વેતન ઓલા કમ્પોઝિટરને. એટલે કોઈ ગાયલારી નહીં, ઘણા પ્રશ્નો નું કામ અટકી જાય છે. આ કામ અટકી ગયું, 1.5 મહિનો કામ અટકી ગયું છે. દ્રવલિંગી કો મંડ કષાય કી મુખ્યતા હૈ ઓર દ્રવ કી ગૌણતા હૈ. દ્રવ શિવલિંગી ને મંદકષાય ની મુખ્યતા છે. આ દ્રવલિંગી નું અંતરંગ પકડ્યું છે એમણે. અત્યારે તો એવા દ્રવલિંગી જોવા નથી મળતા, પણ એ કેમ નથી પામતો કે અંદર માં મંદકષાય ની મુખ્યતા એને, અને અત્યંત મંદ કષાય હોય છે, એ તો જોવા મળે નહીં અત્યારે, એવો મંદ કષાય હોય છે, એની મુખ્યતા એને આવી જાય છે, રહી જાય છે. શું દરેક જોયું જ નથી પછી ક્યાંથી મુખ્યતા થાય? એની ગૌણતા તો અનાદિની કરી છે, ગૌણતા ચાલે છે. મુખ્યતામાં શું થાય છે કે જ્ઞાનમાં જ્યારે પોતાનું અનંત મહિમાવંત સ્વરૂપ છે એ રાગને આડ વગર સીધું પ્રતિભાસે, ત્યારે એની સહજ મુખ્યતા ઉત્પન્ન થઈ જાય છે અને બધું આખું જગત ગૌણ થઈ જાય, જગત ઈષ્ટની આત્માથી. એ પરિસ્થિતિ પ્રતિભાસના કાળમાં આવી જાય છે. જેને પ્રતિભાસ જ નથી થયો એ ગમે એવા પંચમાવ્રત પાળીને દ્રવલિંગી થયો હોય, પણ મુખ્યતા એને જે કશાયની મનતા થયો એને રહી જાય છે. એ ક્યારે નીકળે કે એની પણ ગૌણતા કરીને મારું સ્વરૂપ મારે જોવાનું બાકી છે એમ આવે ત્યારે થાય. એવું એને આવવું જોઈએ. એના બદલે જે ચાલતી પરિસ્થિતિ છે એની મુખ્યતા છે, વર્તમાન પર્યાયની મુખ્યતા છે. એટલે પછી જે ત્રિકાળી સ્વભાવ છે એ મુખ્ય થઈ શકતો નથી. મુખ્ય તો ગમે તે એક થાય, અને આ તો વિભાવ છે પાછો. ગમે તેવો મંદ કષાય હોય તો પણ એ એક વિભાવ છે આખરમાં તો. વિભાવમાં તો મલિનતા છે, આકુલતા છે, અને જ્ઞાનથી વિપરીતપણું, સ્વભાવથી વિપરીતપણું છે. આ જે મોતેર ગાથાના ત્રણ મુદ્દા છે એ તો એને અવલોકનમાં આવવા જ જોઈએ, અવલોકનના સ્ટેજમાં આવવા જોઈએ, પછી અનુભવનો વારો છે. નહીતર એના તરફથી વલણ ફેરવવું એ વ્યામો એવો છે, એનો જ વ્યામો છે કે અહીંયા ત્યાં ચોટોરી કશાયની મંદતામાં વલણ ફરે જ નહીં ત્યાંથી, એવી પરિસ્થિતિ થાય. સમજણનું ભૂમિકા એટલી છે કે ભલે પ્રતિભાષ્ય ન હોય પણ આ ગૌણ કરવા જેવું છે એ તો એને લાગીને એને એની મુખ્યતા તો બુદ્ધિપૂર્વક તો છૂટી જવી જોઈએ, નહીતર તો બુદ્ધિપૂર્વક જ ન છૂટે. વિચારમાં સમજણ પૂર્વક આમ જ હોવું જોઈએ. ક્યાંય પણ કોઈ પણ પર્યાયની કે પર્યાય અંશની, કોઈ પણ પર્યાય ફેક્ટરની ક્યાંય મુખ્યતા કરવાની મૂળમાં વાત નથી. આ જૈન દર્શનનો પાયાનો સિદ્ધાંત છે. કેમ કે પર્યાય દ્રષ્ટિ તો તોડાવે છે, છોડાવે છે, એની મુખ્યતા કેમ કરવાની ઉપદેશ આપે? તો હોય શકે જ નહીં, હોય જ નહીં. પર્યાય દ્રષ્ટિ ઉપર જ એમણે પ્રહાર કર્યા ગ્રંથ છે એમ કહીએ તો ચાલે. એ વિષયમાં આવો ગ્રંથ મળે નહીં તમને ક્યાંય, એવો ગ્રંથ છે. એક જગ્યાએ બધી વાત આવી ગઈ છે. કુદરતી એમનું કોઈ પરિણામ નો એવો પ્રકાર નો હતું, ભાષાનો યોગ એવા પ્રકાર નો આવી ગયો છે. પર્યાય બુદ્ધિ તૂટે જ નહીં, આવું જોર ન થાય તો પર્યાય બુદ્ધિ છૂટે જ નહીં, એવી સજ્જડ થઈ ગયેલી છે. અનાદિથી એના સંસ્કાર રૂઢ થયેલા છે. એને તોડવું હોય તો આવું જોર કરવું જ પડે, એમાં બીજો રસ્તો જ નથી. શું સહેજે થાય, આવું જ જોર થાય તો જ તૂટે એમ છે, એ વાસ્તવિકતા છે. એ તો ગુરુદેવસર તો પહેલેથી નહોતા રહેતા એનું, કારણ કે સમાજની એટલી તૈયારી નહોતી. આ બાર પડ્યું ત્યારે ત્યાં સુધી સમાજની તૈયારી, ત્યારે તો બોલ્યા 30-30 વર્ષથી સામે બેસીને સાંભળે છે એ રાડ નાખે છે. કે ત્રણ વર્ષથી સામે બેસીને સાંભળે છે એ રાડ નાખે છે. કે શું કરીએ, અમારો અમારા કોઈ અધિકાર નથી, આપ જે આપની આજ્ઞા પ્રમાણે ચાલવાનું છે. શું રાતે વાત કે રાતે સુર જોયો બધાનો, બધાનો વિરુદ્ધ સુર પીડ્યો. હા રામજીભાઈ તો બહુ ગરમ થઈને બોલતા હતા, બાઇન્ડિંગ તોડાવી નાખો. ગુરુદેવ ને તોડવું ગમે નહીં. કાલ તમે કહો મંદિરની દિવાલ નથી તોડવી, તોડવું ન ગમે એ વાત થઈ હતી. બહુ જ મજા આવ્યા હતા બેનશ્રી પાસે. એકવાર સમોસરણ બહુ નાનું છે, એ જમાનામાં બંધાણું છે, એ બહુ નાનું છે. ત્યાં ભક્તિ થાય ત્યારે લોકો સમાતા નથી, તો હું મારા ખર્ચે મોટું કરાવી દઉં, આ દિવાલ તોડી અને મોટું કરાવી દઉં. ગુરુદેવના વખતે જે બંધાણું છે એમ તોડવું તો નથી કાંઈ, બાકી જે કરવું એ કરો, તોડીને કાંઈ નથી કરવું. કે મારે જીન મંદિરની દિવાલ તૂટે પસંદ નથી કરતા. એ શાસ્ત્ર ને છોડાવી નાખો, બાઇન્ડિંગ તોડાવી નાખો ને જુદું બંધાવી નાખો. ત્રીજો ભાગ ગુરુદેવે ખાનગીમાં છોકરાને મોકલ્યો મારી રૂમ ઉપર રાત્રે. પેલો તોડાવવાના નથી પુસ્તક, પુસ્તક તોડાવવાના નથી. સવારે હું ગયો ત્યારે વાત કરી, રાત્રે પેલો છોકરાને મોકલ્યો તો એને વાત કરી. હાજી મેં જ મોકલ્યો ગુરુદેવ ખાનગીમાં મોકલે એવી રીતે કોઈ. મારી રૂમ ઉપર ખાનગીમાં 9 વાગ્યા પછી છોકરો આવ્યો. સેવામાં કોઈ રહેતો સવારે પરોડીએ હું દર્શન કરવા ગયો. પછી ખ્યાલ આવ્યો કે રૂબરૂજી આવું, અમે રોકાઈ ગયો તો હું થોડા સવારે આપણા ખાસ ખાસ છે અને હું આપીશ, એને દેવા થશે, છોડાવશો નહીં, બાઇન્ડિંગ નથી છોડાવવું. આપણા ખાસ ખાસ છે ને હું આપીશ. 500 પુસ્તક બંધાઈ ગયા હતા, ના પડે છોડાવવા. બધાની વચમાં નિર્ણય એમ લેવાનો કે છોડી નાખો. પણ ગુરુદેવ પોતાના હાથે આપે કોણ પછી બોલી શકે, જેને આપે ને પોતાના હાથે આપે કોઈ બોલી શકે નહીં. ત્યાં સુધી સમાજ તૈયાર ના હોય ત્યાં સુધી સામાજિક પ્રવૃત્તિ ઉપર તો વિચાર કરવો પડે, થોડી બાંધછોડ કરવી પડે. ઘણા એમ કહેતા હતા, ઉકળી ઉકળીને આવતા હતા લોકો, આવી પરમ સત્યની વાત ગુરુદેવ કહે છે પછી પ્રતિબંધ શું કરવા માંગે છે? શા માટે પ્રતિબંધ? ગુરુદેવ શા માટે આને ટાંકે છે? શું ગુરુદેવ કેમ આપ કરે? એ ગુરુદેવનો વિષય છે, તમારો મારો નથી. ગડબડ ન કરવી કાંઈ, શું આવે અમારી પાસે? એ ગુરુદેવનો વિષય છે, શાસન એમને ચલાવવાનો છે. એ તમારો મારો વિષય છે, એ જે કરે બરાબર કરે, આપણે એમની આજ્ઞામાં ચાલો. એમ હોય કે તમે આમ ન હોય, ઉભરો આવી જાય ને, જોર આવી જાય. અમને બહુ રૂચે, તમને રૂચે તો કોણ ના પાડે છે? તમે અભ્યાસ કરો, તમે વાંચો, અંગીકાર કરો, પુરુષાર્થ કરો, પરિણમન કરો, કોણ ના પાડે? બીજા માટે શું કરવા આગ્રહ કરવો જોઈએ? मेरी भूमि वर्तमान में इतनी निष्कंप और नकोर ठोस है कि जिससे मैं वर्तमान में ही निर्भय हूं, निरालंबी हूं, परिपूर्ण हूं, निष्क्रिय हूं, सुख स्वरूप हूं, कृत कृत्य हूं, त्रिकाल एक रूप हूं और अचल. आटला बोल लीधा से एक आ બહુ જોરમાં આ વચનામૃત નીકળ્યું છે. હું મારી ભૂમિ એટલી વર્તમાનમાં જ એવી છે. શું અત્યારે જ વર્તમાનનો અર્થ શું છે? એ ગુરુદેવના શબ્દો એ જ હતા. 1 સેકન્ડના અસંખ્ય ભાગમાં આવો છે આત્મા એટલે વર્તમાન, અસંખ્ય ભાગ એટલે એક સમય, એક સમય એટલે વર્તમાન સમય. અત્યારે જ આવો છો, પછી આગળ પાછળ ભૂતકાળનો અવલંબનના વિષયમાં ભૂતકાળ ભવિષ્યકાળ નથી. ત્રિકાળી છે એ અવલંબન નો વિષય નથી, વર્તમાન અવલંબન નો વિષય છે. એ તો તેને કારણ શુદ્ધ પર્યાય દે, એમનો કારણ શુદ્ધ પર્યાય પાડ્યું છે. મેરી ભૂમિ વર્તમાન મેં ઇતની નિષ્કંપ ઓર નકોર હૈ, શું ઠોસ, ક્યાંય પુલાણ નથી કે વિભાવ સ્પર્શી જાય, વિભાવનો કાંઈ અંદર અસર પહોંચી જાય એવું નથી. ખરેખર તો એનો તાપ ઘણો છે. એ અનુભવ પ્રકાશમાં લીધું દીપચંદજીએ કે એટલે આત્માનું તેજ એટલું બધું છે, સ્વરૂપનું તેજ જ એટલું બધું છે કે મન તો પહેલેથી જ મરી ફીટે છે, એની નજીક જ જઈ શકતું નથી. જે મનને શાંત કરી શકતો નહોતો, જે મનના ચંચળતાથી હેરાન હેરાન થઈ ગયો હતો, તો કે એ તો મને તો મરી જવું પડે છે કે પહેલા શું, એ તો પહેલા મરી ફીટે છે પછી ભગવાનના દર્શન થાય છે. આમ તો આત્રો થોડો છે, પણ છતાંય તે સામર્થ્ય બતાવવાનું છે કે જેમ કોઈ મંત્રેલી ચીજ હોય તો નજીક ન જઈ શકે, એને અડી ન શકે, અડવા જાય ને ત્યાં કરંટ લાગે ને ઉડીને પાછો પડે. આવે છે કે નહીં? 440 વોલ્ટ નો અહીંયા પાવર છે, ડેન્જર પોઈન્ટ નો લાલ બોર્ડ મારે છે કે નહીં? ખોપરી ચીતરીને મને 150 ખોપરી થઈ જશો, બરડું થઈ જશો એમ. આ એવી નક્કોર ઠોસ ચીજ છે, એની પાસે કોઈ વિભાવ નજીકમાં ફરકી શકે એવું નથી, નજીકમાં ફરકી શકે એવું નથી. વર્તમાન નિષ્કંપર નક્કોર ભૂમિ છે, જેને લીધે હું વર્તમાનમાં જ નિર્ભય છું એમ. જીસે એટલે જેને લીધે હું વર્તમાનમાં નિર્ભય છું કે મને શું થાય. ભય કોનો પણ, શેનો ભય? શાશ્વત ને નિરાબાદ વસ્તુને ભય કોનો હોય? નિરાલંબી છું, કોઈની હોશિયારીની જરૂર નથી, અવલંબનની જરૂર નથી, પરિપૂર્ણ છું. નિષ્ક્રિય છું, પરિપૂર્ણ છું એટલે પણ કોઈની જરૂર નથી, અપેક્ષા નથી. અહીંયાથી વૈરાગ આવે છે, વૈરાગ ત્યાંથી આવે છે, ઉપેક્ષા વૃત્તિ થઈ જાય. એક પાણીથી ભરેલો ઘડો હોય ઠેઠ સુધી, એક ટીપું નાખો તો હેઠું પડે એમ હોય, એમ આ એવું પૂર્ણ દ્રવ્ય છે કે કઈ હમાય, નવું હમાય એવી કોઈ જગ્યા નથી. અંદર સૂક્ષ્મમાં સૂક્ષ્મ કોઈ તત્વ અંદર નવું સમાય એવી જગ્યા નથી, એવો પરિપૂર્ણ છે પોતે. પછી કોની અપેક્ષા છે એમ કે છે. નિષ્ક્રિય છું અને ક્રિયા જેવી ચીજ મારામાં નથી, ઉત્પાદ વિની ક્રિયા નથી. પરમાત્મા પ્રકાશમાં એ ગાથા આવી ગઈ, અરિયંત ભગવાને દેવમાં રહીને ઉત્પાદ્ય વિના નો જોયો, જો ઠીક, ઉત્પાદ્ય વાળો ન જોયો. પણ ઉમા સ્વામી તો ઉત્પાદ્ય ઉત્તમ સત કે છે, અને યોગેન્દ્રાચાર્ય કે છે કે ઉત્પાદ્ય વિના નું સત છે આ, ઠીક. વિરોધ હશે કાંઈ નહીં, અવિરોધ છે એ વાત. બોલો, પ્રમાણ નો વિષય છે, આ દ્રષ્ટિનો વિષય છે. નિષ્ક્રિય છું એ તો દેશાનાચાર્ય લીધું છે ને, યોગેન્દ્રાચાર્ય લીધું, દેશાનાચાર્ય 320 લીધું. નિષ્ક્રિય કો અર્થ કે બંધને બંધના કારણ અને મોક્ષને મોક્ષના કારણ રૂપ પરિણામથી હું શૂન્ય છું, ખાલી છું, એકદમ એનાથી અભાવ સ્વરૂપે છું. શૂન્ય છું, અભાવ સ્વરૂપ છું અને રહિત છું, ત્રણ શબ્દનો પ્રયોગ કર્યો છે. કોઈ અપેક્ષા બદલીને કાંઈ ઘૂસાડે નહીં, નહીતર શું કે એની અંદર અંતર્ગર્ભિત છે એમ લઈ લ્યો ને. એનાથી રહિત એટલે એનાથી, જેમ કે ગુણભેદથી રહિત છે તો ગુણભેદ અંતર્ગર્ભિત છે ને, એમ પર્યાય ભેદથી રહિત છે માટે પર્યાય અંતર્ગર્ભિત છે એમ લઈ લ્યો ને. અમારા વિમલચંદ આ દલીલ કરતા હતા, બુદ્ધિ બહુ હતી ને એના, ગુણભેદ છે કે નહીં છે, છતાં ગુણભેદથી રહિત કયો છો ને દ્રષ્ટિના વિષય કીધા, એમ પર્યાય ભેદ લઈ લ્યો, ના એમ ન લેવાય. પછી એના 320 કે આમાં રહિત છે એટલે ગર્ભિત છે એમ તમે લેતા હોય તો શૂન્ય છે એનું શું કરશો, અભાવ છે એનું શું કરશો. આ આચાર્ય 3 શબ્દો વાપર્યા છે, એક ભાવ સૂચવવા માટે 3 શબ્દનો પ્રયોગ કર્યો છે. હવે ક્યાંથી કાઢશો ગંતર ગર્ભથી કયો, તો કે ના હું તો અંતર ગર્ભિત જ માનો. તમે ગુરુદેવ પાસે જાઓ, અમથા અમથા ક્યાંક ચડી જશો તમે ગુરુદેવ પાસે, તમારી હિંમત નથી, હું ગુરુદેવ સાથે વાતચીત ન કરી શકું. બહુ દબાણ કર્યું કે તમે ગુરુદેવ પાસે સમજી લ્યો, તમારા આત્મા ખાતર આમાં હું સાચું તમારું ખોટું એ વાત નથી, વાદ વિવાદનો વિષય નથી આપણી વચ્ચે. તમે ગુરુદેવ પાસે એક આત્મહિત ખાતર સમજી લ્યો કે દ્રષ્ટિનો વિષય કેવો છે. મને ગુરુદેવ પાસે વાતચીત કરવાની હિંમત નથી મારા, હું આરે આવું, હું તો ઘણી વાર વાતચીત કરવા જાઉં છું ગુરુદેવ પાસે, એટલે મારે તો સ્વાભાવિક સહજ થઈ ગયેલું છે. હું સાથે આવું તો તમે રજૂઆત કરો અને તમારા ટોનથી રજૂઆત કરો તો પાછા ફેર રજૂઆત થઈ જાય ને, કે બુદ્ધિ બહુ હતી ને ત્યાં સુધી દલીલ કરી, એટલે તમે રજૂઆત કરો એ મારે ન ચાલે, કે એમ કરો. તમે તો બુદ્ધિવાળા બહુ છો, કીધું તમે લખો, તમે લખો એવું વાંચી જવું ગુરુદેવ પાસે. હવે તમે બોલી નથી શકતા ને, બોલી શું, લખાણ તમારું, પછી હું વાંધો છે. પછી એમ કે હવે આમાં પોલ ચાલે એવું નથી, કારણ કે મૂળ તો એને પોતાને નિશંકતા નહોતી, પોતાને નિશંકતા નહોતી, એટલે એમ કે ગુરુદેવ પાસે ખોટું પડે પછી તો ખલાસ થઈ ગયું, અહીં તો મોર લાગી ગઈ, ખોટું એટલે ખોટું, સાચું એટલે સાચું, એને પોતાની નિશંકતા નહોતી. પછી એ વાત સ્વીકારી નહીં. પછી તો મુંબઈમાં વાંચન કરતા હતા, એટલે એના અનુસાર જે તૈયાર થયા હતા એ બધા આવ્યા, એ ગુરુદેવ પાસે ચર્ચા કરવા માંડ્યા, એમાંથી ગુરુદેવને ખ્યાલ આવી ગયો આપણે કંઈક ચર્ચાઓ ચાલે છે સમાજમાં. પછી ખોલી નાખ્યું સમય સાત છઠ્ઠી ગાથાના ભાવાર્થ ઉપરથી ખોલી નાખ્યું. શુદ્ધ છે, અહીંયા શુદ્ધાત્માની વાત છે. તો કે શુદ્ધ પર્યાય સહિતનો શુદ્ધાત્મા કે શુદ્ધ પર્યાય રહિતનો શુદ્ધાત્મા, આ સીધો પ્રશ્ન કર્યો હીરાભાઈએ કર્યો. કોણે કહ્યું પર્યાય રહીત છે, પર્યાય સહિત કોણ કે છે, પાખંડ છે, આ શબ્દ વાપરો ને ભેડકા, પાખંડ કે છે, પર્યાય સહિતના દ્રવ્યને તો પાખંડ કે છે ગુરુદેવ, બહુ કડક શબ્દ આવી ગયો, ગુરુજી ગયા બધા અંતરમાં. ગુરુદેવ કે પાખંડ છે એટલે આપણે પાખંડમાં ચડી ગયા એમ થયું ને, બધા પક્ષ કરતા હતા તે દિવસે. વિરોધમાં હતા નિમિત્ત ને ઉડાડ્યું છે બહુ નિમિત્ત કરતા નથી એમ લેવું છે ત્યાં તો. બાબુલાલજી ના અત્યારે તો બહુ અનુકૂળ લખે છે, અત્યારે બહુ અનુકૂળ લખે છે. અચ્છા આજ રીતે કલકત્તામાં મારા હાથમાં એનું પુસ્તક આવ્યું હતું બાબુલાલજી, દિલ્હી થી પ્રકાશન કરે છે. તમે ગુરુદેવ ની પદ્ધતિ થી બધું લખતા હોય એવું લાગે. હા નિંદ્ર ઘણી વાત પકડી છે એવું લાગે, એનું લખાણ વાંચે તો ના ખબર ના પડે, એ ખાલી વાંચન ઉપરથી ખબર ના પડે, એ તો બરાબર. ખબર પડી એને પ્રત્યક્ષ પરિચય નહીં થયેલો સનાવત વાળા કમરચંદજી ગુજરી ગયા ને શું કે આ સુગાંધીજી નું પુસ્તક તમારું તૈયાર થાય છે મારે માથું છે અહીં તો પ્રેસમાં ચાલે છે મને કે જે પ્રૂફ તમારા નકામા થઈ ગયા હોય આપણને કુદરતી આવ્યા તો મારા ઓફિસના ટેબલના ખાનામાં કેટલાક પ્રૂફ પડ્યા હતા લઈ જવા તો નકામા છે એ તો છપાઈ ગયેલા ફરમાન એ તો પડતે પડતે આત્મા ખડા હો જતા હે કે તું બોલતે હોંગે તબ કેસા હોગા કે આમ બોલાઉં બહુ લાયક માણસ હતા મારા ઉપર ઘણી વાર ચર્ચા કરવા આવતા પ્રશ્નો લઈને આવતા સરળ પરિણામે બહુ હતા ચર્ચા કરવા આવતા પણ અંગત પરિણામોની ચર્ચા બહુ કરતા હતા મુજે એસા હોતા હૈ મુજે એસા હોતા હૈ મુજે એસા હોતા હૈ એ ચર્ચા કરતા હતા એ જમાનામાં હતા ઉપર એકલા સાધ્ય કરતો મારે રૂમ ઉપર આવે સાથે કલાક કલાક બોલતો બહુ માણસ કરવાનું પહેલા મેરા 1000 રૂપિયા લખલો રખલો એ મને તો 1000 રૂપિયા પુસ્તક પ્રકાશનમાં કોઈ નહોતો વાત પછી 1000 માટે 2000 છપાવવાનો વિચારી રીતે કર્યો હે જરાય કર્કશતા ન લાગે આમ તો બહુ શાંત હતા ને બહુ પોતે શાંત હતા અને અવાજમાં શાંત શાંતિ ઘણી હતી શરૂઆતમાં તો કાન માંડવો પડે જયારે ચર્ચા શરૂ કરે ત્યારે તો કાન માંડવો પડે સંભળાય નહીં એટલું ધીમું બોલે પછી સાહેબ વોલ્યુમ મોટો થાય એમનો પછી બધાને સંભળાય પછી આ જણા માઇકની જરૂર ન પડે પછી બરાબર શરૂઆતમાં બધાને જરાક 2-5 મિનિટ કાન માંડવો પડે જેન્ટ્સ માં બાજુમાં કોણ બેઠું એને ખબર ન હોય ગુરુદેવ ના વ્યાખ્યાન માં બેઠો એની બાજુમાં કોણ બેઠું એને કઈ ખબર ન હોય ગુરુદેવ ને સામે ચાતક ની જેમ બેઠા હોય એ જ ધારું ઠવણી ઉપર બે હાથ હોય ને આમ જોતા હોય બસ બાકી કઈ પરિણતિ બહુ સારી હતી ચંચલતા ઘટી ગયેલી એકદમ બહુ બહુ પાવરફુલ બોલતા એ તો તમે ચર્ચા પૂરી થાય પણ તમે છૂટી ન આપો એ વાતાવરણ માટે માથામાં એવું રુચિ હોય તો ભરાઈ જાય અંદર ચર્ચા પૂરી થાય અમારે તો દિવસો સુધી છૂટે નહીં અહીં ભાવનગર આપે ક્યાંય સેટ થઈ નહીં 10 દિવસ હું હારે રહું દુકાનમાં ઘરમાં ક્યાંય સેટ થવાય નહીં કેટલા દિવસો સુધી તો એમાં ક્યાંય ક્યાંય ઉપયોગ લાગે નહીં ક્યાંય સેટ જ થવાય નહીં દુકાને કામ કરતા હોય પણ એ ક્યાંય ક્યાંય મગજ ક્યાંય કામ ન કરતો એવું લાગે ત્યાંથી જ નીકળીએ નહીં એટલું એનું પાવરફુલ બહુ જ ઘણું પાવરફુલ હતું બોલવાનું સ્પિરિટ ઘણો હતો ભાષાની અંદર ભાવનો સ્પિરિટ ઘણો એ કુદરતી હોય છે જેને પોતાનો પુરુષાર્થ હોય એને એ કુદરતી હોય છે સ્પિરિચ્યુઅલ લેંગ્વેજ આવે બધી એનો રસ ભરેલો છે ને એ રસનો ભાષાની અંદર પ્રભાવ ઉત્પન્ન થઈ જાય છે વિચારમાં કરતા એમાં શું છે પ્રત્યક્ષ પરિચય વિના પ્રતીતિ આવે નહીં આ વિષય દેવો છે સાંભળી વાતથી પરિચિત ન આવે સાંભળી વાતમાં શું લોકો વર્ણન કે એના જેવું કરી શકે સુગાનીજી બોલે એવી તો વાત કરી શકે એમાં કોક તો વળી આડું મૂકી ગયા હોય પાછા હ એમાં શું છે, ગુલાબબેન ને ત્યાં ઉતરતા હતા તો કે આ તો આમ તો બધાને માને આ તો બધું એવું જ લઈ આવે છે ને, એમ એના એની હારે ભેળવી દઈએ એવું થઈ જાય ને. એમની કોઈ એટલી સામાજિક કોઈ કિંમત નહોતી એટલી બધી, એટલે બધું ગડબડ હતું ને. એ તો બિચારા બીતા હતા એટલા માટે કે અમારા હિસાબે આમ રહી જશે, અમારા હિસાબે આમ રહી જશે. એ તો બહુ બીતા હતા. એટલે મને મારા ઉપર ગુરુદેવ ને પ્રેમ એટલે મને બહુ પ્રેશર કરે, તમે ગુરુદેવ પાસે જાઓ, તમે ગુરુદેવ પાસે એમને લઈ જાઓ, પકડીને લઈ જાઓ, ખેંચીને લઈ જાઓ એમ કે. ઓલા કે મારે કઈ ગુરુ પ્રસિદ્ધિ જોતી નથી, મારે કઈ કરવું નથી. પછી પછી મેં કીધું કે પણ મારા તમે ગુરુદેવ ને કહી આવો, તમારું તો ગુરુદેવ સાંભળે છે ને, તમે તો કહી આવો. પછી એક દિવસ ગયો, એને ત્યાં સુધી આર્ગ્યુમેન્ટ કરી કે તમને એમના પ્રત્યે અનુરાગ હોય અને સમાજમાં એમનો અવર્ણવાદ બોલાવો શરૂ થાય તો તમને કઈ વિચાર નહીં આવે કે એ દલીલ ઉપર હું ગયો હતો. પછી તમને તમે કહો બરાબર પછી તમે જે ભજવાનું હતું એ બધું ભજી ગયું, સરવાળે જે લાયક છે ઠેકાણે આવી જાય એના જેવું છે.